આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક ખૂબ જ મહત્વના ગુજરાતી ચિંતક અને લેખક આનંદશંકર ધ્રુવ એમના એક અત્યંત જાણીતા નિબંધ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ, નામ જ કેટલું સૂચક છે.
બરાબર, અને આપણી પાસે આ નિબંધના કેટલાક અંશો છે. આપણો હેતુ એમાંથી જે મુખ્ય વિચારો છે એને તારવીને સમજવાનો છે.
અને ધ્રુવ સાહેબે પોતે જ શરૂઆતમાં સ્પષ્ટતા કરી છે, ખરું ને, કે આ કોઈ શુદ્ધ નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રની ચર્ચા નથી.
હા બિલકુલ, આ તો સંસ્કૃતિ અને કલાના બે મૂળભૂત સ્વરૂપો, બે વલણોની વાત છે. એમણે જે શબ્દો વાપર્યા છે, સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ,
ક્લાસિકલ અને રોમેન્ટિક જેવું કંઈક,
હા એ દિશામાં જ વાત જાય છે. ચાલો તો શરૂઆત કરીએ. ધ્રુવ શરૂઆત કરે છે પેલી ભૂતકાળ તરફના આપણા આકર્ષણની વાતથી.
હા, અને એક એ વ્યક્તિગત યાદોની વાત નથી, પણ સમગ્ર માનવ જાતિના ઇતિહાસ તરફના ખેંચાણની વાત છે. અને એમને પેલું આશ્ચર્ય થાય છે.
કયું આશ્ચર્ય?
કે ગંગા યમુનાનો પ્રદેશ હોય કે પેલું નાનકડું ગ્રીસ, આટલા નાના ભૌગોલિક વિસ્તારો આખી સંસ્કૃતિના કેન્દ્ર કઈ રીતે બની ગયા?
હા, એ વાત તો છે, ખાસ કરીને ગ્રીસ.
બરાબર, અને એમાં પણ પેલો પેરિક્લિસનો યુગ, કલા અને શાણપણમાં જે એમણે સિદ્ધિ મેળવી, એની ઉત્પત્તિ જે કોયડો લાગે છે એમને, આટલી નાની જગ્યાએ આટલું બધું.
અને આ ગ્રીક સિદ્ધિ, ખાસ કરીને કલામાં, એનું હાર્દ શું હતું? ધ્રુવે જેને સંસ્કારી સંયમ કહે છે એના ઉદાહરણ તરીકે ગ્રીક કલાને જુએ છે.
ચોક્કસ, શિલ્પકલા જુઓ, પહેલા ઇજિપ્તનો પ્રભાવ હતો, પણ પછી શુદ્ધ માનવ સ્વરૂપો તરફ ગયા. પેલી ફિડિયાસની મૂર્તિઓ, એથિની દેવીની,
હા, જેમાં કોમળતા અને દૃઢતા એક સાથે છે, અને ઝ્યુસની મૂર્તિ પણ.
અને સ્થાપત્યમાં પેલું પાર્થિનોન, એનો સભામંડપ, કેટલી સાદગી અને સુંદરતા. એની દિવાલ પર કોતરાયેલું એથેન્સનું જીવન,
યુવકો, યોદ્ધાઓ, નૃત્યકારો, આખું નગર જાણે જીવંત થાય.
એટલે વાત એ છે કે આ ખાલી વાસ્તવિકતાનું અનુકરણ નહોતું. હા, શરીરનું નિરૂપણ સચોટ હતું, તંદુરસ્તી, પ્રમાણસરતા, સ્નાયુઓ, નસો, બધું જ.
જેમ કે પ્રેક્સિટલિસની કૃતિઓ.
હા, પણ ધ્યેય ખાલી ઢેહું છે તેવું બતાવવાનો નહોતો. ધ્રુવ ભાર મૂકે છે કે ગ્રીક કલા એક આદર્શ રજૂ કરતી હતી, પૂર્ણ મનુષ્યની કલ્પના.
એટલે કલા પાછળ એક આખી ફિલોસોફી હતી એમને. આ સંસ્કારી સંયમ એટલે શું, જરા સમજાવશો?
જરૂર. ધ્રુવ એરિસ્ટોટલનો ઉલ્લેખ કરે છે. એરિસ્ટોટલ શું કહે છે કે સદગુણ એટલે લાગણીઓનો નાશ નહીં,
તો શું,
પણ લાગણીઓની યોગ્યતા. મતલબ કે પ્રેમ હોય કે દ્વેષ, એને યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, યોગ્ય વ્યક્તિ પ્રત્યે, યોગ્ય હેતુથી અનુભવવો. આ જે બેલેન્સ છે, આ મધ્યમ માર્ગ,
આ સમતુલા, આ કંટ્રોલ,
એ જ સંસ્કારી સંયમ. પેલું થ્યુસીડીડીઝનું વાક્ય પણ ધ્રુવ ટાંકે છે,
પેલું સૌંદર્ય અને જ્ઞાનવાળું.
હા, આપણે સૌંદર્યની પાછળ પડીએ છીએ, પણ અવિચારીપણે નહીં, અને જ્ઞાનની પાછળ પણ અસ્વસ્થ રીતે નહીં. આ જે પણ છે ને, એમાં જ બધો સંયમ છે, એ જ ક્લાસિકલ ભાવના.
અને આ ભાવના ખાલી શિલ્પ કે ફિલોસોફીમાં જ નહીં, એમના સાહિત્યમાં પણ દેખાય છે, ખરું ને?
બિલકુલ. હોમરથી શરૂઆત કરો, ઇલિયડમાં એકિલીઝનો ક્રોધ જુઓ, અને પછી ઓડિસીમાં આવતું શાંત સંસ્કારી જીવન, વૃત્તિઓનો ઉછાળો નહીં, પણ સંયમમાં સૌંદર્ય.
અને પછી નાટકકારો, ઇસ્કિલસ, સોફોક્લિઝ, યુરિપિડીઝ.
હા, એમના નાટકોમાં જીવનની બધી જટિલતા છે, માનવ ભાવોનું ઊંડાણ છે, પણ હંમેશા એક ગંભીરતા, એક સમતુલા, જીવનના અર્થની શોધ દેખાય છે. ગ્રીક કલાકાર ખાલી ચિત્ર નથી દોડતો, એ અર્થઘટન પણ કરે છે.
સોફોક્લિઝ માટે પેલું એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાનું અવતરણ ધ્રુવ ટાંકે છે.
હા, કે એની કલામાં સાદગી સાથે જટિલતા છે, વિશાળતા સાથે સંપૂર્ણતા છે. આને જ ધ્રુવ ક્લાસિકલ આર્ટનું શિખર કહે છે, સંસ્કારી સંયમનું પરફેક્ટ ઉદાહરણ.
તો ગ્રીસે આ સંસ્કારી સંયમનો પાયો નાખ્યો. પછી આવ્યા રોમનો, એમણે ગ્રીસને જીત્યું, પણ સંસ્કૃતિનું શું થયું?
વાત બહુ રસપ્રદ છે. રાજકીય રીતે રોમ જીત્યું, પણ સાંસ્કૃતિક રીતે જાણે ગ્રીસના શિષ્ય બન્યા.
એટલે અનુકરણ કર્યું.
હા, પણ ધ્રુવ કહે છે એમ શ્રદ્ધાપૂર્વકનું અનુકરણ. સાહિત્યમાં વર્જિલ, હોરેસ, તત્વજ્ઞાનમાં સેનેકા, માર્કસ ઓરેલિયસ આ બધા ગ્રીક પરંપરાને આગળ લઈ ગયા.
પણ એમણે કંઈક નવું પણ ઉમેર્યું હશે ને?
ચોક્કસ. રોમનોએ આ ક્લાસિકલ ભાવના, સમતા, સંયમ, વ્યવસ્થા એને એક નવા જ ફિલ્ડમાં એપ્લાય કરી.
કયા ફિલ્ડમાં?
રાજ્યતંત્ર અને સામ્રાજ્ય નિર્માણમાં. રાજ્ય ચલાવવું, કાયદા બનાવવા, આખા સામ્રાજ્યનું મેનેજમેન્ટ કરવો, આ બધાને એમણે ખાલી વહીવટ ન ગણ્યો
તો
એક કલા તરીકે જોયું, જેમાં વ્યવસ્થા હોય, પ્રમાણસરતા હોય, એક પ્રકારનું ગૌરવ અને સૌંદર્ય હોય. જાણે પોલિટિક્સ અને એડમિનિસ્ટ્રેશનને પણ ક્લાસિકલ આર્ટ બનાવી દીધી.
વાહ, એટલે સંસ્કારી સંયમનો વ્યાપ વધાર્યો એમણે.
બરાબર. પણ ઇતિહાસ ક્યાં સ્થિર રહે છે? આ ક્લાસિકલ યુગ પણ કાયમ ન રહ્યો.
હા, રોમન સામ્રાજ્યનું પતન અને પેલી ઉત્તર એશિયાની જાતિઓ યુરોપમાં ફેલાઈ, ગોથ, વેન્ડોલ, હુણ, આ સમયગાળાને ધ્રુવ કેવી રીતે જુએ છે? જંગલી આક્રમણ તરીકે?
ના ના, એ જ તો ધ્રુવની દ્રષ્ટિની ખાસિયત છે. એ આને જંગલી આક્રમણ નથી કહેતા, પણ સંસ્કૃતિની પાનખર પછી આવેલી વસંત ઋતુ કહે છે.
વસંત ઋતુ એટલે કંઈક નવું શરૂ થયું.
હા, જૂના બંધનો તૂટ્યા, એક નવી જ એનર્જી, નવો જુસ્સો આવ્યો. પેલો જે સંસ્કારી સંયમ હતો ને,
એનું શું થયું?
એનું સ્થાન લીધું સ્વચ્છંદ અને સ્વતંત્રતાએ. વ્યક્તિત્વનો, લાગણીઓનો, ઈચ્છાઓનો ઉદય થયો, જેને પાછળથી કહેવાયું ઇમેન્સિપેશન ઓફ ધી ઈગો.
અચ્છા, તો આજ પેલો બીજો છેડો, જીવનનો ઉલ્લાસ.
બિલકુલ, આ નવા યુગનો આત્મા હતો, ઉલ્લાસ, મુક્તિ, અભિવ્યક્તિ.
આના બીજા લક્ષણો શું હતા સંયમની જગ્યાએ મુક્તિ સિવાય?
બીજું, પંડિતાઈનો જે ધંભ હતો એના કરતાં જીવનની જે વાસ્તવિકતા છે એનું મૂલ્ય વધ્યું. પ્રકૃતિ પ્રેમ પણ નવો આવ્યો. પણ કેવો? સજાવેલા બગીચાવાળો નહીં
તો?
જંગલની પેલી નૈસર્ગિક ભવ્યતા થોડીક ભયાનક પણ લાગે એવી, એનું આકર્ષણ વધ્યું.
અને ભાષામાં પણ ફરક પડ્યો ને? લેટિનનું શું થયું?
હા, એક લેટિનને બદલે ઘણી બધી રોમાન્સ ભાષાઓ આવી. જોકે ખ્રિસ્તી ધર્મ અને રોમન કેથોલિક ચર્ચ એક નવી એકતા ઉભી કરી, જાણે રોમન સામ્રાજ્યનો નવો અવતાર.
અને કલા પર આની શું અસર થઈ?
મોટી અસર. ગોથિક કલા આવી. પેલા ઊંચા ભવ્ય દેવળો જોયા છે? એ આ યુગની દેન છે. પછી ધાર્મિક નાટકો, મિસ્ટ્રીઝ એન્ડ મિરેકલ પ્લેઝ, સામંતશાહી અને શૌર્યમાંથી વીર અને શૃંગાર રસની નવી વાતો, લોકગીતો, આ બધામાં એક અલગ જ ઉછળતી ઊર્જા દેખાય છે.
આ બધું જીવનના ઉલ્લાસનું પ્રતિબિંબ હતું.
બરાબર.
પણ પછી આવ્યું પુનરુજ્જીવન, રેનેસાં. એણે તો પાછા ગ્રીક અને લેટિન ગ્રંથોને સામે આણ્યા. તો શું ક્લાસિકલ ભાવના, પેલો સંસ્કારી સંયમ પાછો ના આવ્યો?
ધ્રુવનો મત અહીં થોડો જુદો છે. એ માને છે કે હા, પુનરુજ્જીવને બૌદ્ધિક સ્વાતંત્ર્ય આણ્યું, ક્લાસિકલ સ્ટડીઝને વેગ મળ્યો. પણ
પણ શું?
પણ યુગનો જે મૂળ આત્મા હતો એ તો રોમેન્ટિક જ રહ્યો, એટલે કે ઉલ્લાસવાળો, સાહસિક. તમે જુઓ, કોલંબસ જેવા સાહસિકો એ યુગમાં થયા. એ સંયમનું નહીં, ઉલ્લાસનું પ્રતીક છે.
અને કલામાં માઇકલ એન્જેલો, લિયોનાર્ડો દ વિન્ચી,
એમનામાં ક્લાસિકલ પ્રભાવ ચોક્કસ છે. પણ જે તીવ્રતા છે, જે ભાવનાત્મક ઊંડાણ છે, એ રોમેન્ટિક ભાવનાની વધુ નજીક છે એમ ધ્રુવ માને છે.
અને આનું કદાચ સૌથી મોટું ઉદાહરણ શેક્સપિયર. એમને ધ્રુવ ક્યાં મૂકે છે, ક્લાસિકલ કે રોમેન્ટિક?
મુખ્યત્વે રોમેન્ટિક સ્કૂલમાં, એટલે કે જીવનના ઉલ્લાસના પ્રતિનિધિ તરીકે. ધ્રુવ એક વિવેચક લુઈસ ડિકિન્સનનું વાક્ય ટાંકે છે.
શું કહે છે?
કે શેક્સપિયરે જીવનના અનેકવિધ ચિત્રો ચિત્ર્યા છે, ગ્રીક નાટકકારોએ જીવનનો અર્થ કર્યો છે.
એટલે શેક્સપિયરે અર્થ નથી કર્યો?
ના, ધ્રુવ પોતે ઉમેરે છે કે શેક્સપિયર પણ અર્થ તો કરે જ છે, પણ એ કોઈ ઉપદેશની જેમ નહીં. એમના પાત્રો અને પ્રસંગોમાંથી જ અર્થ આપોઆપ નીકળે છે. એમની નજર નિયમો કરતા જીવનની વિશાળતા પર વધુ છે. આ જ રોમેન્ટિક લક્ષણ છે.
તો ધીમે ધીમે યુરોપમાં રોમેન્ટિક વલણ, આ જીવનનો ઉલ્લાસ વધુને વધુ સ્પષ્ટ થતો ગયો.
હા, ખાસ કરીને 18મી અને 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં વર્ડ્સવર્થ, કોલરિજ, બાયરન, શેલી, કીટ્સ, જર્મનીમાં ગેટે, જોકે ગેટેમાં બંનેના અંશો છે, ફ્રાન્સમાં વિક્ટર હ્યુગો, આ બધા રોમેન્ટિક સ્કૂલના મોટા નામો.
પણ ફ્રાન્સમાં તો ક્લાસિકલ પરંપરા બહુ મજબૂત હતી ને, ત્યાં શું થયું?
ત્યાં સંઘર્ષ થયો. ક્લાસિકલ અને રોમેન્ટિક વચ્ચે વાદવિવાદ થયા, સમન્વયના પ્રયાસો પણ થયા. કોઈકે કહ્યું કે વિષય ભલે રોમેન્ટિક લો, પણ રજૂઆત ક્લાસિકલ રાખો.
અને આ રોમેન્ટિસિઝમ એટલે શું, એની વ્યાખ્યા કરવામાં પણ ગૂંચવણ ઊભી થઈ હશે?
બહુ જ. કોઈકે સ્વતંત્રતા, કોઈકે મૌલિકતા, કોઈકે આધુનિકતા. ક્લાસિકલ એટલે કૃત્રિમ, રોમેન્ટિક એટલે સ્વાભાવિક. આવી સિમ્પલ વ્યાખ્યાઓ પણ થઈ. પણ ધ્રુવ આ બધાથી આગળ જાય છે.
કેવી રીતે?
એ ડી માર નામના એક વિવેચકની વ્યાખ્યા ટાંકે છે, જે આ બે વલણોનો તફાવત બહુ સરસ રીતે સમજાવે છે.
શું છે વ્યાખ્યા?
ડી માર્ના કહેવા મુજબ રોમેન્ટિક એટલે જેમાં રહસ્ય હોય, આશ્ચર્ય હોય, જિજ્ઞાસા હોય, વ્યક્તિત્વની છાપ હોય, ભાષા અલંકારિક હોય. કલાનું લક્ષણ શું? સૌંદર્ય તો ખરું જ, પણ સાથે વિચિત્રતા, સ્ટ્રેન્જનેસ. જાણે કલાકાર પ્રેરણાના જોશમાં હોય, એ જગતની અશાંતિ બતાવે.
ઉદાહરણ તરીકે પેલું ગોથિક કેથેડ્રલ.
બરાબર, જે એની વિગતો, વિવિધતા અને ઊંચાઈથી આપણને અભિભૂત કરે. હવે ક્લાસિકલ.
એમાં શું?
એમાં આત્મનિયંત્રણ, સમતુલા, પરંપરાગત સ્વરૂપ, સ્પષ્ટ ભાષા, કલાનું લક્ષણ, સૌંદર્ય સાથે સંયમ અને દોષરહિતતા. અહીં કલાકાર પ્રેરણા પર કાબૂ ધરાવે છે, એ જગતની શાંતિ, વ્યવસ્થા બતાવે.
ઉદાહરણ તરીકે પેલું ગ્રીક મંદિર.
એકદમ, જેમાં બધું જ પ્રમાણસર સુમેળમાં હોય, કોઈ અતિરેક નહીં.
એટલે ધ્રુવના શબ્દોમાં ફરી કહીએ તો, એક છે સંસ્કારી સંયમ અને બીજું છે જીવનનો ઉલ્લાસ.
હા, અને ધ્રુવ એના માટે સંસ્કૃતમાંથી પણ શબ્દો સૂચવે છે, તપ અને આનંદ. તપ એટલે સંયમ, સાધના. આનંદ એટલે સહજ ઉલ્લાસ.
બહુ સરસ. પણ આ ભેદ શું ખાલી યુરોપના ઇતિહાસ પૂરતો જ છે?
ના, એ તો મુખ્ય વાત છે. ધ્રુવ સ્પષ્ટ કહે છે કે આ ખાલી ઐતિહાસિક તબક્કા નથી, આ તો માનવ સ્વભાવ અને કલાના સર્જનના બે મૂળભૂત તાત્વિક વલણો છે. એટલે
ભારતમાં પણ જોવા મળે?
ચોક્કસ, ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ આ બંને ધારાઓ વહે છે.
કઈ રીતે? આપણા મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ ક્લાસિકલ છે કે રોમેન્ટિક?
ધ્રુવ કહે છે કે એ હોમરની જેમ કોઈ એક લેબલમાં ન બંધાય, એમાં બંને તત્વો છે. પણ ખરી ક્લાસિકલ કલા કદાચ ભાસ, કાલિદાસ જેવા નાટકકારોથી શરૂ થાય છે.
પણ એ પણ સંપૂર્ણ ક્લાસિકલ નથી એમ તમે કહ્યું.
હા, ધ્રુવ શાકુંતલનું ઉદાહરણ આપે છે. એમાં શકુંતલાનો જન્મ, એનો ઉછેર, દુષ્યંત સાથેનો પ્રેમ, આ બધું કેવો અદ્ભુત રોમેન્ટિક લાગે.
હા, એ વાત સાચી.
પણ જ્યારે કાલિદાસ શકુંતલાના રૂપનું વર્ણન કરે છે કે કણવ ઋષિ વિદાય વખતે જે બોલે છે, એમાં જે ગરિમા છે, જે સંયમ છે, એ ક્લાસિકલ છે. એટલે ધ્રુવ કહે છે કે શાકુંતલ એ ક્લાસિકલ કલાની રોમાન્સ છે. કેવો સરસ સમન્વય.
વાહ, તો પછી ભારતમાં રોમેન્ટિક ધારા ક્યાંથી આવી? એના મૂળ ક્યાં?
ધ્રુવ, એના મૂળ બૌદ્ધ જાતક કથાઓ, જૈન કથાઓ અને ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંજ સાહિત્યમાં જુએ છે. પેલી ગુણાઢ્યની બૃહદ કથા ભલે મૂળમાં ન મળી હોય, પણ એના પરથી બનેલી કાદંબરી, દશકુમાર ચરિત, કથાસરિત સાગર.
હા, એમાં તો વાર્તાઓનો ખજાનો છે, અદ્ભુત રસ, કલ્પના.
બરાબર, એમાં પેલો જીવનનો ઉલ્લાસ ભરપૂર દેખાય છે.
અને છેલ્લે ધ્રુવ પોતાના સમયના ગુજરાતી લેખકોને પણ આ દ્રષ્ટિથી જુએ છે, બરાબર?
હા, એ પણ રસપ્રદ છે. એમણે એક પ્રકારનું વર્ગીકરણ કર્યું છે. નરસિંહરાવ દિવેટિયા, મણિશંકર કાંત, રમણભાઈ નીલકંઠ, એમને એક ક્લાસિકલ શૈલીના ગણે છે.
એટલે સંસ્કારી સંયમવાળા.
હા, અને ગોવર્ધનરામ ત્રિપાઠી, નાનાલાલ કવિ, કનૈયાલાલ મુનશી, એમને રોમેન્ટિક શૈલીના માને છે.
જીવનના ઉલ્લાસવાળા.
બરાબર. જો કે ધ્રુવ પોતે જ કહે છે કે આ કોઈ અંતિમ વર્ગીકરણ નથી, અને એમનો હેતુ કોઈ એકને સારો કે બીજાને ખરાબ કહેવાનો બિલકુલ નથી.
તો શું છે
એમનો આશય? તો વાચકો અને વિદ્યાર્થીઓને એ કહેવાનો છે કે બંને પ્રકારના સૌંદર્યને ઓળખો, સમજો અને માણો, એક ઉદાર કલારૂચિ કેળવો.
તો આખી ચર્ચાનો સાર શું નીકળે છે? આનંદ શંકર ધ્રુવે આપણને સંસ્કૃતિ અને કલાને સમજવા માટે બે મુખ્ય ચાવીઓ આપી.
હા, બે દ્રષ્ટિકોણ. એક છે સંસ્કારી સંયમ, જે સમતુલા, નિયંત્રણ, આદર્શ, શાંતિ અને ગરિમા પર ભાર મૂકે છે, ગ્રીક મંદિર જેવો.
અને બીજો છે જીવનનો ઉલ્લાસ, જે ઉર્જા, આવેગ, વિવિધતા, વ્યક્તિત્વ અને જીવનની વાસ્તવિકતાની મુક્ત અભિવ્યક્તિ છે, ગોથિક કેથેડ્રલ જેવો.
બરાબર. અને આ માત્ર સાહિત્ય કે ઇતિહાસની વાત નથી રહી જતી. આ બે વલણો, સંયમ અને ઉલ્લાસ, તપ અને આનંદ, નિયમ અને મુક્તિ, એ તો આપણા જીવનના દરેક પાસામાં દેખાય છે.
ખરું છે.
ધ્રુવના કહેવા મુજબ આ માનવ પ્રકૃતિના જ બે ધ્રુવો છે, જે સતત એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરતા રહે છે. ક્યારેક સંઘર્ષ થાય, ક્યારેક સુંદર સમન્વય સધાય.
આ ખરેખર વિચારવા જેવી વાત છે.
હા, અને શ્રોતાઓ પણ વિચારી શકે છે કે આપણી આસપાસની દુનિયામાં, કલામાં, સમાજમાં, સંબંધોમાં, આપણી પોતાની અંદર પણ આ સંયમ અને ઉલ્લાસ ક્યાં દેખાય છે, એમની વચ્ચેની રમત કેવી રીતે ચાલી રહી છે, ક્યાં સંતુલન છે, ક્યાં અતિરેક લાગે છે, અને આ બંનેનો સુમેળ કેવી રીતે સાધી શકાય. ધ્રુવનું આ વિશ્લેષણ આપણને આવા સવાલો પૂછવા પ્રેરે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.